તારીખ 26/4/1993 એક ગુણમાં અનંત ગુણના રૂપ વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 113
પૂજ્ય શ્રી દીપચંદ વિકૃત શાસ્ત્ર શ્રી શુદ્ધાત્માનો આનંદમય પરિણમય એને ચિત્ત વિલાસ કહે છે. કેમકે દુનિયાના વૈભવ વિલાસમાં જીવને આનંદ આવે છે. અહીંયા અલૌકિક આત્મિક આનંદનો અનુભવ થાય છે. આત્મિક આનંદના અતિન્દ્રિય આનંદના અનુભવનું બીજું નામ ચિત્ત વિલાસ છે, ચૈતન્યનો વિલાસ છે. એવા શિક્ષક નીચે એમણે 250 વર્ષ પહેલા લગભગ આ રચના કરી છે. દીપચંદજી કાસલીવાલ એક સમર્થ જ્ઞાની પુરુષ થયા કે જેમનું સિદ્ધાંત જ્ઞાન, દ્રવ્યાનુયોગનું સિદ્ધાંત જ્ઞાન અને જેમનું અધ્યાત્મ જ્ઞાન ઘણું બળવાન હતું. જયપુર પાસે નજીકમાં એક આમેર કરીને ગામ છે, ત્યારે જયપુરની વસાહત નહોતી થઈ. ત્યારે રાજસ્થાનના રાજાઓ અને રાજધાની આમેરમાં હતી. આજે પણ આમેરનો કિલ્લો છે, જે મંદિર છે કિલ્લા ઉપર ઊંચાઈ ઉપર છે, ટેકરી ઉપર. એ દીપચંદજી આમેરના રહીશ હતા. એમની ઘણી રચનાઓ છે, એમાં અનુભવ પ્રકાશ, આત્મ અવલોકન તો પ્રસિદ્ધ છે. એ સિવાય ચિત્તવિલાસ ગ્રંથ છે, એ પણ દ્રવ્યાનુયોગનો અને અધ્યાત્મના સૂક્ષ્મ સિદ્ધાંતોનો ગ્રંથ છે. એમાં એક પ્રકરણ છે કે એ ગુણમાં સર્વગુણોનું રૂપ સંભવે છે. અહીંયા આત્માના ગુણોની વાત લીધે છે અને આત્માના ગુણોને ઓળખતા, માત્ર એક ગુણ નથી ઓળખાતું પણ આખું દ્રવ્ય ઓળખાય છે. કેમ કે આત્મદ્રવ્યના બધા ગુણોનું રૂપ પ્રત્યેક ગુણને છે, સર્વ ગુણોનું રૂપ પ્રત્યેક ગુણને છે. એ આ પ્રકરણનો વિષય છે અને તેથી એક ગુણ ઉપરથી અનંત ગુણમય એવું આત્મતત્વ છે એની ઓળખાણ થાય છે. આ પ્રકરણ સમજવાનો આત્મલાભ શું, ફાયદો શું, એ દ્રષ્ટિકોણથી વિચારીએ તો આત્માને ઓળખવા માટે આત્મ સ્વરૂપનું ભાવ ભાષણ થવા અર્થે આ વિષય સમજવો પ્રયોજનરૂપ છે અથવા કામનો વસ્તુ છે. એટલે એ વિષય ઉપર એમણે શું શું કહ્યું છે આપણે વિચારી. વસ્તુમાં અનંત ગુણો છે. કોઈ સર્વ પદાર્થમાં પરમાણુ હોય તો પણ એમાં અનંત ગુણો છે અને આત્મા છે એમાં પણ અનંત ગુણો છે. તે એક એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે. તે એક એક એટલે પ્રત્યેક, એક એક એટલે તે પ્રત્યેક ગુણોમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે. કઈ રીતે સંભવે છે તે કહે છે કે જો સત્તા ગુણ છે તો સર્વ ગુણ છે. હવે ત્યાંથી લીધું કે પદાર્થની હૈયાતી શા કારણે છે કે એના સત્તા ગુણને લઈને. શાસ્ત્ર ભાષામાં એને અસ્તિત્વ ગુણ કહે છે, સાદી ભાષામાં એને સત્તા ગુણ કહે છે. અને એથી સાદી ભાષા લઈએ તો હોવાપણાનો ગુણ, પદાર્થ પોતાની હૈયાતી ધારણ કરીને રહેલો છે. કોઈ પણ પદાર્થ પોતાની હૈયાતીથી પોતાના સ્વરૂપને સૂચવે છે, પોતાના સ્વરૂપને પ્રસિદ્ધ કરે છે. જો પદાર્થ હૈયાત જ ન હોય તો વાત ખલાસ થઈ જાય છે. જેમ કે સંસારમાં અનેક વાતો છે, પણ માણસની બિન હૈયાતી થઈ જાય પછી એ વાત બધી પૂરી થઈ ગઈ એની અંગેની. એને એનામાં શું ગુણ હતા એ વાતનો લાભ નથી રહેતો, એને શું અપરાધ કર્યો એની કોઈ શિક્ષાનો સવાલ ઉઠા નથી થતો. માણસ પૂરો થયો એટલે એનું બધું પ્રકરણ થઈ ગયું. એટલે હૈયાતી છે એ હૈયાતી માં બધા ગુણો, એ જો સત્તા ગુણ છે તો સર્વે ગુણ છે. માટે સત્તા વડે સર્વ ગુણોની સિદ્ધિ થઈ. સત્તા એટલે હૈયાતી અસ્તિત્વ. તો પદાર્થના અસ્તિત્વ ગુણને લઈને એ પદાર્થમાં બધા ગુણોનું અસ્તિત્વ રહ્યું. અસ્તિત્વ પદાર્થનો એ ગુણ છે વૈજ્ઞાનિક વિષય, દ્રવ્યાનુયોગ એટલે વિજ્ઞાનનો વિષય છે. તો પદાર્થનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વમાં શું શું ભર્યું છે કે અનંત ગુણોનું અસ્તિત્વ રહેલું છે. પદાર્થના અસ્તિત્વમાં અનંત ગુણોનું અસ્તિત્વ રહેલું છે. બરાબર છે? એટલે પદાર્થનું જે અસ્તિત્વ છે એટલા માટે શરૂઆત અહીંથી કરી છે કે જે શ્રદ્ધાનો વિષય છે એ અસ્તિત્વ માત્ર છે. સમ્યક દર્શન અથવા સમ્યક શ્રદ્ધા એ શું કામ કરે છે કે આત્મ સ્વરૂપના નિજ અસ્તિત્વને ગ્રહણ કરવું, એટલું જ જેનું માત્ર કાર્ય છે. એટલે સત્તાથી અમને સ્વરૂપ સંસારી જીવને વધુમાં વધુ શેનું દુઃખ છે કે પોતાના મરણનું બિના યાદ રહ્યું. એની પાસે બધા પછી એના પેટા ભેદનું બધા દુઃખ છે. સૌથી વધારે દુઃખ છે એનું કે મરણ. મરણ એટલે શું કે બિન હયાતી, કે મારી હયાતી નહીં એવી. આનું સૌથી વધારે દુઃખ છે. ત્યારે અહીંયા પહેલી એ વાત પાયામાં નાખે છે કે તું એક આત્મા છો કે જેની હયાતી, જેની સત્તા, જેનું રહેવા પણ શાશ્વત છે. તારું બિન હયાત થવું, તારો નાશ થવો, મરવું થવું એ વસ્તુ સ્થિતિની બહારની વાત છે, છે જ નહીં. આવી તારી હયાતીને વિશ્વાસ કરવો, એની શ્રદ્ધા કરવી એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન આથી વધારે કોઈ વાત નથી. સમ્યક દર્શન અને એ હયાતી જો અનાદિ અનંત છે તો એનું બીજું પડખું આપોઆપ સાબિત થાય છે કે એ કોઈની મદદ વગર અનાદિ અનંત છે. એટલે સ્વતંત્ર રીતે પોતાની સત્તા આત્મા ધારણ કરીને શાશ્વતપણે જીવે છે અથવા રહે છે. રહે છે કોકે જીવતો પદાર્થ હોવાથી જીવે છે એમ કહું. તો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવું એનું નામ સમ્યક દર્શન છે. કોઈની મદદ વગર, કોઈના આધાર વગર અને કોઈના કારણ કાર્ય વગર, અકારણપણે મદદ વિના, સહાય વિના પોતાની હૈયાતીને સ્વતંત્ર અને શાશ્વતપણે સ્વીકારવી, એવું જે સ્વીકારનો ભાવ એને સમ્યક દર્શન અથવા સમ્યક શ્રદ્ધા કહેવામાં આવે છે. જ્યારે મારી હૈયાતીમાં હૈયાત રહેવા માટે કોઈની જરૂર નથી તો પછી મારે કોઈની અપેક્ષા અને કોઈની દીનતા, કોઈની લાચારી કરવાની જરૂર રહેતી નથી. એટલે શરીર વિના પણ હું જીવું છું અને શરીરના તકવાના નિમિત્તભૂત એવા આહાર, પાણી ને હવા વિના પણ હું અને હું કાયમ જીવતો રહું છું. અનાદિથી જીવતો છું, અનંતકાળ જીવતો રહીશ. આટલો સ્વીકાર કરવાનો. નિગુજમાં આહાર પાણી ક્યાં છે? ત્યાં તો રસના ઇન્દ્રિય જ નથી, હાર લેવા માટે મોઢું નથી, જીભ નથી, નાક નથી, કાંઈ નથી. એ તો બે ઇન્દ્રિયથી શરૂ થાય છે આહાર. તો એક ઇન્દ્રિયમાં તો આહાર છે, અનંતકાળ તો એક ઇન્દ્રિયમાં કાઢ્યો છે, નિગુણ મારી જાય. તો આહાર પાણીને હવા વગર જીવો કે ન જીવો, કે અનંતકાળ જીવો. જો એકેન્દ્રિય પણ આહાર પાણીને હવા વગર જીવે છે તો તું તો પંચેન્દ્રિય છે, જીવવાનો પ્રશ્ન ક્યાં છે? જીવને જીવવા માટે અને પોતાની હયાતી માટે કોઈ પરમાણુની જરૂર નથી, કોઈ પદાર્થની જરૂર નથી, કોઈ બીજા જીવની જરૂર નથી, કોઈની પણ કાંઈ જરૂર નથી. આવું પોતાના અસ્તિત્વનું અવલંબન લેવું, શ્રદ્ધામાં આધાર લેવો, એ જીવને નિરાકુર સુખ શાંતિનું કારણ. એનું ફળ શું આવ્યું? આકુલતા મોટી. અહીંથી જીવું, આના કારણે જીવું, આના આધારે જીવું, આની હોશિયારી, એ કોઈ વાત રહેતી નથી. પોતાનો શાશ્વત અસ્તિત્વનો આધાર અને અવલંબન જેને લીધું, એને સુખ શાંતિ માટે ક્યાંય કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. હર હાલતમાં એને શાંતિ, આત્મશાંતિ જળવાઈ રહે છે, આત્મશાંતિ એના ગુણમાંથી પ્રગટ થાય છે. એટલે સમ્યક દર્શન થતાં અનંતા ગુણોનું શુદ્ધ પરિણમન થાય છે, એમાં શાંતિ અને આનંદ અને સુખનું પરિણમન પણ થાય છે અને એનો અનુભવ પણ થાય છે. એને તો ચિદવિલાસ કહ્યું, અહીંયા એનું નામ ચિદવિલાસ એમ કહ્યું. એટલે પહેલી વાત એ કરી કે જો સત્તા ગુણ છે એટલે તું હયાત છો, તારી હયાતી તું અનુભવે છો. એમાં ભૂલ એ છે કે હું શરીરને લઈને જીવું છું, હું આહાર પાણીને લઈને જીવું છું, ને બીજી અનુકૂળતાઓ છે માટે હું જીવી શકું છું, નહીંતર હું જીવતો ન રહી શકું. આ ભૂલ છે જીવની, અથવા મિથ્યા સત્તા છે, વિપરીત સત્તા છે. અને એ સત્તા ગુણ છે તો સર્વે ગુણ એ સત્તામાં જ છે, માટે સત્તા વડે સર્વ ગુણોની સિદ્ધિ થઈ. કેમ કે આ તો દ્રવ્યની સત્તા છે, સત્તા ગુણ કોનો છે? કે દ્રવ્યનો. કે પદાર્થની સત્તા એના સત્તા ગુણને લઈને છે, અને એ પદાર્થની સત્તા સત્તા ગુણને લઈને હોવાથી એ પદાર્થમાં રહેલા અનંત ગુણોની સત્તા પણ શાશ્વત થઈ ગઈ. પદાર્થ શાશ્વત થયો તો અનંત ગુણોની સત્તા પણ શાશ્વત થઈ ગઈ. તો અનંત અનંતા ગુણોને સત્તાનું રૂપ મળ્યું કે ન મળ્યું? એ અનંતા ગુણોને સત્તાનું રૂપ મળ્યું. અને અનંતા ગુણો છે, એ છે પણ એ અસ્તિત્વ સૂચક છે. છે પણ શું બતાવે છે? અસ્તિત્વને બતાવે છે. માટે સત્તા વડે સર્વ ગુણોની સિદ્ધિ થઈ. જો હવે એક ગુણ બીજા લે છે કે જો સૂક્ષ્મત્વ ગુણ છે તો સર્વે ગુણો સૂક્ષ્મ છે. આત્મા સૂક્ષ્મ પદાર્થ છે, સ્થૂળ પદાર્થ હોત તો ઇન્દ્રિયો દ્વારા પણ જણાતો હોત, આંખથી પણ દેખાતો હોત, કાનથી સંભળાતો હોત, અથવા નાકથી સુંઘવા મળતો હોત, પણ એવું કઈ સ્થૂળ એનું રૂપ નથી. માટે આત્મા સૂક્ષ્મ ગુણને ધારણ કરનારો એક પદાર્થ છે. તો આખું દ્રવ્ય સૂક્ષ્મ છે, તો દ્રવ્યમાં રહેલા બધા ગુણો સૂક્ષ્મ છે. આ કેવી રીતે બેસે છે? કે ગુણ છે એ તો પદાર્થનો છે, અને એ પદાર્થનો ગુણથી આખો પદાર્થ એવો છે. એટલે બધા ગુણ એવા છે એમ ન્યાય બેસે છે. ન્યાય કેવી રીતે બેસી શકે એવી વાત છે? તો ગુણ તો પદાર્થ નો છે. આપણે સ્ફટિક લઈએ તો સ્ફટિકમાં નિર્મળતા, પારદર્શક પણ એક એનો ગુણ છે. બીજા પથ્થરમાં એ ગુણ નથી, પણ સ્ફટિક છે, એ ટ્રાન્સપેરન્ટ છે. તો એ આખો પદાર્થ ટ્રાન્સપેરન્ટ છે, તો એનો કોઈ ગુણ એથી વિરુદ્ધ કેવી રીતે હોય? જેમ કે આત્મામાં સૂક્ષ્મત્વ ગુણ છે, તો એનો કોઈ ગુણ સ્થૂળ ન હોય. આત્મામાં સત્તા ગુણ છે, તો એનો કોઈ ગુણ અભાવરૂપ ન હોય. બધા જણનો સદભાવ હોય. એવી રીતે એક ગુણ એ આખા પદાર્થનો ગુણ હોવાથી એ ગુણ બધાને પોતાનું બધામાં પોતાનું રૂપ ધારણ કરે છે, એ બધાને પોતાનું રૂપ ધરાવે છે. હવે શું છે કે આ બધી વાતો બહુ સૂક્ષ્મ ની જીવન પડે એવી છે. મેં એક મુદ્દાની વાત કરી કે આ જીવને જરૂર તો સુખની છે, જગતના જીવને કોઈ પણ જીવને શેની જરૂર છે? સુખની જરૂર છે. અને સુખ પાછળ એની પ્રવૃત્તિ છે, જીવની પ્રવૃત્તિ શેની પાછળ છે? સુખ પાછળ છે. કોઈ પણ જીવની પ્રવૃત્તિ જીવો તો શું કરવા પ્રવૃત્તિ કરે છે? એને સુખ મળે એટલા માટે એ પ્રવૃત્તિ કરે છે. એટલે પ્રયોજન સુખ નું થઈ ગયું. હવે આત્મ સ્વરૂપ ની ઓળખાણ જ્ઞાન લક્ષણ થી થાય છે. એક અસાધારણ ગુણ એવો છે કે જેને લઈને આત્મા જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપે છે એવું. પણ જયારે જ્ઞાન લક્ષણ થી આત્માની ઓળખાણ થાય છે ત્યારે એક જ્ઞાન લક્ષણ માં અનંત ગુણ નું રૂપ હોવાથી આખા દરેકની ઓળખાણ થાય છે. અને આખા ગુણમાં પણ બધા ગુણનો મતલબ નથી જીવને, જીવને એક સુખ નો મતલબ છે. ત્યારે ઓળખાણ વખતે જે મહત્વનો મુદ્દો ઓળખાય છે એ આ છે કે જ્ઞાન સુખરૂપ છે. જ્ઞાન કેવું છે? સુખરૂપે જ્ઞાન છે. જ્ઞાનનું રૂપ જણાય છે. જેમ કોઈ માણસની ઓળખાણ ક્યારે ગણાય? કે એ માણસને હજાર માણસમાંથી ઓળખી કાઢવામાં આવે ત્યારે. હજાર માણસ ઊભા હોય કે તમે ફલાણા ભાઈને ઓળખો છો, હા, તો હજાર માંથી એ માણસને જુદો પાડી દેશે. ક્યાંથી એને ઓળખો? કે એના રૂપથી એને ઓળખો.
રૂપ અને સ્વરૂપ એમાં શું?
સ્વરૂપમાં તો બધા ગુણ આવી જાય છે અને રૂપમાં બધા ગુણોનો ધર્મ આવી જાય છે. જેમ કે જ્ઞાન છે એનો ગુણ છે એ એનું સ્વરૂપ છે. તમારા પ્રશ્નનો ઉત્તર વિચારજો કે જ્ઞાનમાં જાણવું એ એનું સ્વરૂપ છે. જાણવું કે અનુભવ કરવો એ જ્ઞાનનું સ્વરૂપ છે, પણ સુખ એનું રૂપ છે. જે માણસ છે તો બધા જ માણસોને બે આંખ છે, બે કાન છે, નાક છે, ઓઠ વગેરે મોઢું છે, પણ આ બધું મનુષ્ય તરીકે બધાને કોમન છે, બરાબર છે? પણ દરેકનું રૂપ અનકોમન છે. તો મનુષ્યને મનુષ્યની જે મુખાકૃતિ હોવી કે અંગ ઉપાંગો હોવા તો એનું સ્વરૂપ છે. મનુષ્ય પણ એનું સ્વરૂપ છે, પણ દરેકનું પોતપોતાનું રૂપ ઇન્ડિવિજ્યુઅલ જુદું છે. એકનું રૂપ તો બીજાનું રૂપ નથી અને એનાથી માણસ જુદો ઓળખાય છે. ફલાણા ભાઈ નું ઓળખો છો પણ અહીંયા સાંકડો માણસ છે, કઈ વાંધો નહીં, હું એને ઓળખું છું. પછી ક્યાં સવાલ છે? તો કે ક્યાંથી ઓળખતો? કે એના રૂપથી ઓળખું. હવે એમ કે છે કે આત્માને તું ક્યાંથી ઓળખે છે? આપણે એ દ્રષ્ટાંતને સિદ્ધાંતમાં લાગુ કરવાનો છે કે આત્માને તું ક્યાંથી ઓળખે? કે જ્ઞાન લક્ષણ છે. તો કે જ્ઞાન લક્ષણ એ તો એનો સ્વભાવ થયો. જ્ઞાન સ્વભાવ ને તે ઓળખો એનું સ્વરૂપ છે, પણ એનું રૂપ શું છે? એનું રૂપ શું છે? આથી આત્મા ઓળખાય છે. ઓળખાણ રૂપથી છે. સ્વરૂપ છે એ જ્ઞાન સ્વભાવ છે અને રૂપ એનું સુખ છે.
ઓળખાણ એની રૂપથી છે.
હા, ઓળખાણ તો જ્ઞાન ને તો બધા સમજે છે, પણ ક્યાંય સુખ દેખાતું નથી. અને પ્રાંતિગત સુખ પાંચે ઇન્દ્રિયોના વિષયમાં દેખાય છે કે જ્યાં હોવા નહીં હોવાથી એને જ્ઞાનીઓએ કલ્પના કહે છે. એ તો આભાસ છે, તમે તારી કલ્પના છે. ત્યાં સુખ ગુણ નથી, સુખની પર્યાય નથી, સુખનું રૂપે નથી, ને સુખની ગંધે નથી, ને સુખનું નામ નિશાન પણ ત્યાં નથી. અને તેથી તને તૃપ્તિ થઈને સુખની પ્રાપ્તિ પણ થતી નથી, એટલે તૃપ્તિ પણ તને થતી નથી. એટલે આત્મા જે જ્ઞાન સ્વરૂપે છે એ સુખરૂપ છે. પ્રકરણ એના ઉપર લખેલું છે, ઓળખાણ તો પ્રકરણ લખેલું છે. કેમ કે જ્ઞાનમાં રાગ કે કશાય નથી, માટે જ્ઞાન કશાયના અભાવરૂપ છે, માટે સુખરૂપ છે. કશાયના અભાવરૂપ છે તો દુઃખના અભાવરૂપ છે, માટે જ્ઞાન સુખરૂપ છે. અને જ્ઞાન સુખરૂપ છે એટલે જે સુખ માટે અનંતકાળથી જીવ પ્રયત્ન કરે છે એ સુખ એને નિરાકુર સુખ એને પોતામાં દેખાયું, માટે એ સુખનું ઉપયોગ ને આકર્ષણ થાય છે. આખા સર્વ ગુણો ના પરિણામ ને અંદર ખેંચવાનું કારણ જે છે એ અનંત સુખ નો ભંડાર છે. એ એક જ કારણ છે. જેને જેને સ્વરૂપ નિશ્ચય થાય તેને અનુભવ થયા વિના રહે નહીં, અથવા સ્વરૂપ નિશ્ચય તે અનુભવનું અનન્ય કારણ છે. એનું કારણ કે એ સ્વરૂપમાં સુખનું રૂપ દેખાણું છે, જ્ઞાન સુખ રૂપ છે એમ દેખાણું છે. ઓળખાણની અંદર રૂપનું મહત્વ છે, એકલા સ્વરૂપનું નથી પણ રૂપનું પણ મહત્વ છે. જ્ઞાન લક્ષણમાં જે જ્ઞાન સુખરૂપ છે ત્યાં જયારે ઓળખાણ થાય છે એટલે ભાવ ભાસે છે ત્યારે જ્ઞાન સુખ રૂપે ભાસે છે. અને એટલું લંબાય છે એ જ્ઞાન કે સુખ રૂપ છે એમને, પણ આ મારા આત્મામાં કેટલું સુખ છે કે જેની હદ નથી એટલું સુખ છે, એટલો નિશ્ચય આવે છે.
વેદન જ સુખનું છે,
વેદન સુખનું છે, પણ અનુભવમાં જે વેદન છે એવું નહીં હોવા છતાં પણ ભાવ ભાષણ છે ત્યાં. એ વેદન એટલા માટે નથી કહેતા, તો વેદન લક્ષણ પકડાય છે એટલે એના જ્ઞાનના સ્વસંવેદનના આધારે ભાવ ભાષણ થાય છે. એટલું વિચારથી ભાવ ભાષણ નથી થતું. જે પોતાનું જ્ઞાન સામાન્ય છે એમાં રહેલું જે જ્ઞાન વેદન છે એ વેદનના આધારે આખા સ્વરૂપનો નિશ્ચય થાય છે. તો એની અંદર અનંત જ્ઞાન અને અનંત સુખ એ બે વાત ભેગી છે. અનંત જ્ઞાન અને અનંત સુખ છે એ વાત ભેગી છે. શું? જેમ કે તિર્યંચ છે, તો તિર્યંચ ને ઉગાડવો છો છે બહુ વિચાર શક્તિ નથી. તિર્યંચ ને ઉગાડવો છો છે બહુ મારો જેટલો વિચારી નથી શકતો. પ્રાણી પશુ પક્ષી જે કોઈ હોય પણ એ પોતાના પરિણામમાં શાંતિ અશાંતિ ને અશાંતિ ને સુખ દુઃખ ને સમજી શકે છે. કીડી હોય તો પણ એ તરકે ની છાંય હોય જશે. કીડી ત્રણ ઇન્દ્રિય પ્રાણી છે, એને આંખ નથી, સ્પર્શેન્દ્રિય છે, રસનાઇન્દ્રિય છે અને ઘ્રાણેન્દ્રિય છે. અને ઘ્રાણેન્દ્રિય એની સતેજ છે, તીવ્ર છે, એટલે એને એને મીઠાપણમાં સુખ છે, જળપણમાં સુખ છે. અને એના નિશ્ચય શું છે? એવા એવા તીવ્ર નિશ્ચયમાં જ કીડી થઈ છે. એ જીવ કીડી થયો છે એનું કારણ એ છે એ ગળપણ અતિ પ્રિય છે. તો અતિ ગળપણ પ્રિય છે તો એને ગળપણ જ્યાં હોય ત્યાં એ મરી જાય, મરી જાય તો જાય. તો એને ગળપણ માટે એને નાકની બધી શક્તિ નાકમાં એની ઉઘાડની બધી શક્તિ એક નાકની જગ્યાએ છે. એને એક ખાનનો દાણો પડ્યો હોય તો પણ એની ગંધ આવે, મનુષ્યને ન આવે કાંઈ નહીં, પણ એને ગળપણ ગળપણની ગંધ આવે છે. એ કીડી ત્યાં ચાલી જાય. હવે એ કીડી ત્યાં ગઈ શું કરવા? તેને સુખની ખબર પડે છે, મન નથી એને વિચાર કરવાનો. પણ જેવી એની ગંધ આવી ગળપણની, એ બાજુ ગતિમાન કરશે, એનો ગતિ કરે છે, એનો ભાવ એની અંદર પ્રદર્શિત થાય છે. એને ત્યાં જવું છે, એને ત્યાં ગમે છે, એને ત્યાં સુખ છે, તો સુખની ખબર પડે છે. જીવને દુઃખની ખબર પડે છે, તડકો હશે તો છાંય નહીં જોઈ છે. સુખ દુઃખ ની ખબર પડે છે, ખબર પડે છે, એ જ્ઞાન છે. એટલે બે ગુણ ની બધાને ખબર પડે છે, જ્ઞાન અને સુખ. જ્ઞાન અને સુખ પરથી આત્માની ઓળખાણ થાય. અને પ્રયોજન સુખ નો અનુભવ કરવાનો હોવાથી એમ લાગે છે કે હું સુખ નો અનુભવ કરું છું, પણ ખરેખર સુખ નું જ્ઞાન માં પ્રતિબિંબ પડે છે. સુખ ની પર્યાય નું પણ જ્ઞાન પણ, કારણ કે જ્ઞાન અનંતા ગુણો ને જાણે છે. સુખ ને જાણે છે, પોતે સુખરૂપ છે.
સુખ ગુણ અન્ય ને જાણવું જોઈએ, જેમ જ્ઞાન ગુણ અન્ય ને જાણે છે,
જ્ઞાન ને સુખ નું રૂપ છે, એ ચોખ્ખી વાત છે, એ ભાવ ભાસે છે. સુખ ચૈતન્યમય છે, એ ભાવ ભાસે છે, પણ જ્ઞાન નું રૂપ નથી માનતો. ચૈતન્ય તો જ્ઞાન દર્શન સહિત જ છે, છતાં પણ એને જ્ઞાન નું રૂપ છે માનતો.
ચૈતન્ય ને તો પાછું માનતો
પાસે છે. સુખ ચૈતન્ય માં કેવી રીતે કહેવાય? અચેતન ને સુખ હોય, ચેતન પદાર્થ ને સુખ હોય ને, ચેતન ને સુખ હોય. આ પાનો ફાટી ગયો ને કઈ દુઃખ થાય? સુખ તો ચૈતન્ય થાય છે, માટે સુખ ચૈતન્યમય છે. જળ પદાર્થમાં સુખ ન હોય, એક તો સુખ ચૈતન્ય હોય છે, સુખ ચૈતન્યને જ હોય. એટલે ચેતના છે ત્યાં સુખ છે, સુખ છે ત્યાં ચેતના છે, એમ છે. તમે પેરેગ્રાફ છે એમાં કહો છો કે છે પંચમ સુખ એટલું તમને કેરી સારી નથી લાગતી, પણ તમે પહેલેથી નિર્ણય કર્યો છે કે કેરી સારી છે, એ તમારા નિશ્ચય પૂર્વક તમારો અનુભવ છે. એટલે સુખનો અનુભવ સુખના નિશ્ચય પૂર્વક છે, દુઃખનો અનુભવ દુઃખના નિશ્ચય પૂર્વક છે. આ ભૂલ થઈ છે, તો નિશ્ચય ફરી જાય તો સુખ દુઃખનો અનુભવ નથી. ત્યાં તમને શરીરનું ગળપણ જણાય પણ સુખનો અનુભવ ન થાય, શરીરની વેદના જણાય પણ દુઃખનો અનુભવ ન થાય, શરીરનો રોગ જણાય પણ દુઃખનો અનુભવ ન થાય. નિશ્ચયમાં શું છે કે પકડાય, આખો આત્મા જ પકડાય છે. અભિપ્રાય નું બહુ મોટું મૂલ્ય છે, નિશ્ચય રૂપ છે અભિપ્રાય છે. એટલે અભિપ્રાય નું પ્રકરણ ચાલે છે. એટલું બધું અનાદિથી જીવને રાગ અને રાગ ના વિષયમાં સુખ નો અનુભવ સુખ ના વિશ્વાસ સહિત છે, અભિપ્રાય સહિત છે. પરંતુ ઉપરોક્ત ભૂમિકાની નિર્મળતાને લીધે આ વિશ્વાસમાં તિરાડ પડે છે. એટલે પહેલી વહેલા જે મોક્ષની ભૂમિકા છે એમાં એને સુખ માટે શંકા પડે છે. પશ્ચાત દુઃખ તો સુખ નહીં, દાદો ખતા ખતા ના ઉતરવા પડે, એવું જ ખાવું. વાતો કઈક વિચારવા જેવી તો ખરી. તિરાડ પડી રહેવી પડે છે, તિરાડ પડે છે એ વિશ્વાસમાં જયારે તિરાડ પડે છે ત્યારે અંતરમાં પોતાના પરિણતા ભાવનું સૂક્ષ્મ અવલોકનનો અભ્યાસ થતા આ સુખ કલ્પના માત્ર છે એમ સમજાય છે. આ અવલોકન થી એ કલ્પનાનું બરાબર ચિત્ર આવે છે, મને કલ્પના થાય છે. ખરેખર તો સુખ નથી પણ મને સુખની કલ્પના થાય છે. અથવા જે પદાર્થ પ્રત્યે પહેલા રાગ હતો એ પદાર્થ પ્રત્યે દ્વેષ થાય છે, એવું બને છે. જે લાડવો ખાવામાં રાગ હતો એ લાડવો ખાવતો એ વોમિટ થશે, એવી પરિસ્થિતિ આવે છે. તો દ્વેષ થાય છે, પક્ષ પડી જાય છે. નથી કહેતા એટલું બધું ચીજ ખાવાનો રાગ હતો તો ખૂબ ખાધો ને એક વાર એમાં પક્ષ પડી ગયો, એટલે દ્વેષ થઈ ગયો. પછી તો જોયો ત્યાં એને અંગુમો થઈ આવે, પેલા જોતા જ રાગ થતો તો એ જોતા જ અંગુમો થઈ જાય છે. ખરેખર ત્યાં સુખ નતું, ત્યાં દુઃખ નતું, એ બંને કલ્પના થાય છે. આ રીતે અવલોકન થી સમજવાની પદ્ધતિ આગળ વધતા મુમુક્ષુને રાગમાં આકુલતા લક્ષણ દુઃખ લાગવાની શરૂઆત થાય છે. રાગ સ્વયં દુઃખ રૂપ હોવા છતાં પૂર્વગ્રહ અને ભ્રમણાથી તેમાં સુખ લાગતું હતું, તે ભૂમિકાની નિર્મળતા થતાં મૂળમાંથી ફેર પડવાનું શરૂ થાય છે. જે જ્ઞાનને રાગમાં દુઃખ હોવા છતાં દુઃખ ન લાગે તે જ્ઞાન ભલે અનેક શાસ્ત્રોના ભણતર વાળું હોય તો પણ રાગરસની તીવ્રતાને લઈને વિપરીત અને મલિન છે. તેથી દુઃખના સ્થૂળ પરિણામને પણ જેમ છે તેમ તે જાણવા સમર્થ નથી. મારે તો જે પકડવું છે એવી બધી વાત નથી, જ્ઞાન સુખરૂપ છે એ વાત લખાણી છે. એ એવું છે મદદની જરૂર નથી. સાથે સાથે જ પોતાના અનંત સામર્થ્ય નો અને આનંદ સ્વરૂપ નો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. આનંદ સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, અનુભવ અંશ છે. પણ શુદ્ધોપયોગમાં જે અનુભવ છે એવો નહીં, પણ એને જ્ઞાન ને જુદું કર્યું, વિજ્ઞાન નો તો પ્રયોગ કરે છે. જ્ઞાન ને જુદું કર્યું, વેદન થી જુદું કર્યું, અને એ વેદન માં પ્રત્યક્ષ અંશ ને સુખ બધું છે. એટલે આખી અનંત જ્ઞાન ની ખાણ
અહિયાં વેદન થી જુદું પડે.
હા, પણ વેદન વેદન ને ખાલી ત્યાં સંકલ્પ દશા સાથે નું વેદન.
અહીંયા વેદન એટલે પ્રતીતિ સમજવું કે પછી પાછું ત્યાં પ્રતીતિ તો અગાઉ આવશે.
અહીંયા વિશ્વાસ નો સવાલ છે, અહીં જ્ઞાન ની પર્યાય છે. પ્રતીતિ એટલે વિશ્વાસ કરવો, અવિશ્વાસ કરવો એ જ્ઞાન નું કાર્ય છે. પણ એ શ્રદ્ધા પ્રધાન જ્ઞાન નું રૂપ છે. જ્ઞાન જે વિશ્વાસ કરે છે એ શ્રદ્ધા પ્રધાન જ્ઞાન નું રૂપ છે. અને જ્ઞાન જે નિર્લેપ લે છે કે તમે હજાર સ્વાદ ખાધા, જ્ઞાન નો કયો ચોટો? એટલે ચોટેલો છે સ્વાદ.
સ્વાદ લેતી વખતે ચોટતો નથી, સ્વાદ લેતી વખતે ચોટતો નથી.
કેમ કે એનો સ્વભાવ નિર્લેપ રહેવાનો, વેપાર નો સ્વભાવ નથી. તો એ ચારિત્ર પ્રધાન જ્ઞાન નું રૂપ છે. જ્ઞાન ની નિર્મળતા છે, એ સ્વચ્છત્વ નામનો ગુણ છે, એ પ્રધાન જ્ઞાન નું રૂપ છે. આપણે 40-45 જે જ્ઞાન ના રૂપ લીધા છે, બધા જુદા જુદા ગુણ ના જ રૂપ છે. એટલે જો એક ગુણ નું રૂપ પણ જ્ઞાન ને લાગુ પડે તો અનંત ગુણ નું રૂપ લાગુ પડે છે, એ ન્યાય સંપત છે. ઉગાડવા કેટલું આવે એ બીજી વાત છે. જેમ કે આત્મામાં આનંદ ગુણ છે તો બધા ત્યાં છદમસ્ત ને જ્ઞાન નથી આવતા, તો ઓળખાણ થાય એમાં આખા ગ્રહ ની ઓળખાણ છે, એમાં આનંદ ગુણ નો અભેદ ભાવે સમાવેશ છે. એટલે જુદા જુદા ના ઓળખાય છે. જ્ઞાન વેદન તો જ્ઞાન નું વેદન જ છે, પણ તારતમ્યમાં શું છે કે જે જ્ઞાન નો અનુભવ છે એમાં વિકલ્પ છે, એ એક ઓબ્સ્ટેકલ છે, અવરોધ છે એને વચ્ચે. જયારે નિર્વિકલ્પ દશા છે ત્યારે ઓબ્સ્ટેકલ આઉટ થઈ ગયો છે. એટલું જ નહીં, જે વેદન છે એ જેમ દૂધ નો ઉભરો આવે એમ ઉભરીને બહાર આવે છે. ઉભરી નથી, પકડાણો છે વેદન, પણ એ ઉભરાઈને અનુભવ નથી થયો.
એટલે
તારતમ્ય છે. ગુસ્સો છે પણ આખો એવું લાલ નથી થઈ, ભાવભાષણ ની વખતે વેદન થી ઓળખાણ છે, પણ જે સ્વાનુભવ માં નિર્વિકલ્પ અનુભવ છે એમાં બીજો ફરક છે કે ત્યાં અતિન્દ્રિય જ્ઞાન એક અતિન્દ્રિય દશા ધારણ કરે છે. વિચાર દશામાં મન છે ત્યાં વિચાર ચાલે છે, મનમાં વિચાર ચાલે છે. એટલે ઉઘાડનો જે ક્ષેત્ર છે એ ખાલી જે મન છે ત્યાં જ પકડાય છે. એ નાનું વેદન એ જગ્યાએ પકડવાનું, તમને તીખું જીભે જ લાગે છે, કડવું જીભે લાગે છે, પરિણામ તમારા આખા આત્મામાં છે, પણ લાગે છે તમને જીભની જગ્યાએ તીખું કડવું વેદાય છે એટલી જગ્યાએ. એમ અહીંયા તો મનના વિચાર સાથે આ ભાવ ભાષણ છે. જ્યાં વેદન છે ને એ ખાલી મનની જગ્યાએ પકડાનો છે, અને નિર્વિકલ્પ નો પણ આખા ક્ષેત્ર ની અંદર જેમ ટ્યુબલાઇટ થાય એવી રીતે પ્રકાશ થાય છે.
એટલે અહીંયા વેદન ભાવ ભાષણ માં વેદન મન થી પકડાય છે,
મન સાથે છે, મન સહિત છે, માટે એટલા માં જ વેદન પકડાય છે. ત્યારે અનુભવમાં તો આખો ચેતન પિંડનો પ્રદેશે પ્રદેશે અનુભવ છે, વેદન છે સુખ નું આનંદ નું. જેમ ટ્યુબલાઇટ બલ્બ ની અંદર શું છે કે લાઈટ ક્યાં છે, ફિલામેન્ટ છે ત્યાં લાઈટ છે, ફિલામેન્ટ છે લાઈટ નથી છે. ત્યારે ટ્યુબલાઇટ માં એનો પ્રદેશે પ્રદેશે લાઈટ છે, ફિલામેન્ટ નથી ત્યાં. આખી ટ્યુબ થઈ ગઈ છે અને લાઈટ આપે છે, ત્યારે બલ્બ ની અંદર ફિલામેન્ટ થઈ ગઈ છે અને લાઈટ આપે છે. ભાવવસનના કારણે જે વેદન મનમાં છે, જ્ઞાનનો પર્યાય જ્યાં વિચાર કરે છે, મારો આત્મા આવો જ્ઞાન જ્ઞાનને પકડે છે, ત્યાં શું છે કે જ્ઞાન પોતે જ જ્ઞાનને પકડે છે. એ વિચાર સંયુક્ત જ્ઞાન છે, એટલે એનું વેદન મનમાં છે. ત્યારે અનુભવમાં તો આખો જેટલો ચૈતન્ય છે એને પ્રસરી ગયો, ઉપયોગ એમાં વ્યાપક ઉપયોગ પ્રસરી ગયો, ઉભરીને આવે છે, ઉભરાઈને આવે છે, એ જ્ઞાન ને આનંદ ઉભરાઈને આવે છે. આવું લખ્યું છે
સ્વાભાવિક
છે. વાંચો ત્યારે મેળવ્યું તો હોય બધું, પણ તો બધું ઉમેર્યું એટલે વિષય તો પરિચિત હોય તો કઈ સવાલ નથી રહેતો. એને તો નવીનતા લાગે ને, અપરિચિત વિષય સામે એટલે નવીનતા લાગે. જાજુ વાતો જાણ એટલે 30 પાના ભર્યા છે, એ તો લખાણ માં 30 પાના છે. વિરોચન કરવા જાવ તો કેટલું થાય આપણા એક એક વાત. સાથે સાથે પોતાના અનંત સામર્થ્યનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. આ સ્વભાવનું અવભાસન છે અથવા ભાવભાસન છે. જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વિજ્ઞાનથી પ્રસિદ્ધ થવા યોગ્ય પોતાનો આત્મા ભાષ્યમાન થાય છે, કે જેના ભાષ્યમાન થવાથી મૃતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની પર્યાયો મર્યાદામાં આવે છે, એટલે ખેંચાણ સ્વરૂપ થાય છે. આનંદ ભાષા એટલે એને ઉપયોગને ખેંચાણ સ્વરૂપ છે. આકર્ષણ ઉભું થઈ ગયું સુખ બાજુ.
આપણે 144 માં ગાથામાં જે મતી સુજ્ઞાન મર્યાદામાં સમજાવ્યું થયું,
મર્યાદા મર્યાદા એટલે ખેંચાણ સ્વરૂપ,
ખેંચાણ સ્વરૂપ છે
એ બાજુનું આકર્ષણ સ્વરૂપ છે. પ્રવૃત્તિ ચાલતી હતી, હવે પ્રવૃત્તિ ચાલે છે. ફેર શું કર્યો કે પેલા ત્યાં સુખ છે એના ખેંચાણ થી પ્રવૃત્તિ હતી, હવે આયા ભાવ ભાષણ થયું એટલે ભાવ ભાષણ જળમાં પણ થઈ ગયું કે ત્યાં સુખ નથી, નિશ્ચય બદલાઈ ગયો. નિશ્ચય બે જગ્યાએ ન રહી શકે તો ત્યારે ત્યાંથી સુખનો નિશ્ચય તૂટીને બદલાઈને સુખ આયા છે એવું નિશ્ચય બદલાઈ ગયા. નિશ્ચયની પર્યાય ફરી એટલે જે પ્રવૃત્તિ હતી બાંધમાં, જે કર્મના ઉદય સાથે જે જે પ્રસંગોની ઉદયમાન કાર્યોની જે પ્રવૃત્તિ હતી એમાં નિરસતા ઉત્પન્ન થઈ ગઈ. કેમ કે સુખ હોય તો રસ આવે, નહીતર જીવને રસ ના આવે. અભિપ્રાય ભાવભાષા માં તો બહુ મોટી વાત છે, દુઃખ દેખાતો જ નથી ત્યાં સુખ, પ્રત્યક્ષપણે ત્યાં સુખ જ નથી દેખાતું, સુખ ભાસતું જ નથી આને, એટલે નિરસતા આવી ગઈ. એટલું ત્યાં ઉપયોગ જાય, ત્યાં રાગનો વિકલ્પ જાય, પ્રવૃત્તિ થાય, પણ પરિણામ છટકી છટકી ના બાજુ આવે, અવારનવાર ત્યાંથી છટકી જાય. ઉદયમાં જે પરિણામો લાગેલા હોય એમાંથી છટકવાની. અહીંયા આવડો મોટો સુખનો ભંડાર ભર્યો છે ને, અહીંયા મોટો આવડું માત્ર સુખનો ભંડાર ભર્યો છે ને, એમ છટકી છટકી ને આ બાજુ આવે પરિણામ. ઉદયમાન પ્રગતિ છે અને હજી એટલી કોઈ જ્ઞાન દશા પ્રગટ નથી થયું એટલે પરિણામો જાય, પણ ત્યાંથી વારંવાર છટકી ને આ બાજુ આવે, નિશ્ચય બદલાઈ ગયો. એટલે આખી પરિસ્થિતિ છે એના એને એમ કહીએ કે ચેન્જ ઓફ એલાઇનમેન્ટ, આખું જે સ્થાપત્ય છે એની ફેરબદલીની એક પ્રક્રિયા પ્રોસેસ છે એ ચાલુ થઈ જાય.
ખેંચાણ ખેંચાણ આવ્યો છે એને જ સહજ પુરુષાર્થ સમજવો. હા, એટલે સહજ જ આવે,
સહજ જ આવે,
એ જ સહજ પુરુષાર્થ.
પુરુષાર્થની તારતમ્યતા થોડી વધે છે, ભાવ ભાષણ પછી પુરુષાર્થની તારતમ્યતા વધે છે. ખેંચાણ બાજુનો પુરુષાર્થ છે,
ભાવ ભાષણ પછી સહજતા શરૂ
થાય, સહજતા શરૂ થાય. ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણ આપે છે ગુરુદેવ, ભાવ ભાષણ થતા ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણ થાય છે. 110 નંબરનો પરમાણુ પહેલા આ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. આ એક લક્ષના માટે બધી વાત કરી છે. કેમ કે વખતે રૂચિ વધે છે, એ વખતે જ્ઞાનમાં ભાવ ભાષણ આવે છે, એ વખતે લક્ષ થઈ જાય છે, અને શ્રદ્ધા એટલે વિશ્વાસ ઉત્પન્ન થાય છે. તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે છે. પુરસાદ ક્યાંથી જાગૃત થયો, સ્ફુરાયમાન થયો? શું આ સમ્યક પહેલાની વાત છે? આ જ સમ્યક દર્શનનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય જ નથી. આ પુરસાર્થનું વલણ જે બદલાણ, એ સમ્યક દર્શનનું કારણ છે. પ્રયોગમાં બીજું કોઈ સમ્યક દર્શનનું કારણ નથી.
કારણ કાર્ય સમજી આવી
ગઈ. પુરસાદ લક્ષ થયું, ભાવ ભાષણ થયું, એ દુરી જ્ઞાનનો પર્યાય છે. પુરુષાર્થની દિશા બદલવાનું કારણ થયું, અંતર્મુખની દિશા શરૂ થઈ અને આગળ વધીને અનુભવ કરશે. અને એટલા માટે જે સમસ્યા અંતર્મુખ કેમ થવું, એ સમસ્યા અહીંયા સમાપ્ત થઈ. પુરુષાર્થનું અંતર્મુખની દિશા ચાલુ થઈ ગઈ, ભાવ ભાષણ થઈ છે. એટલે હવે અંતર્મુખી પુરુષાર્થ કેમ કરવો, એ સમસ્યા ન રહી. બાકી ગમે એટલા શાસ્ત્ર વાંચે તો અંતર્મુખી પુરુષાર્થ કેમ કરવો, એ સમસ્યા ઉભી જ રહીએ. જો ભાવ ભાષણ ન થાય તો બીજું કે જે વેદન પ્રત્યક્ષતા છે અને જે અનંત પ્રત્યક્ષતા છે, એ સુખને પણ લાગુ પડે છે. એટલે કૃપાળુને સ્પષ્ટ શબ્દ વાપર્યો, કર્માર્થની એટલે આખા સ્વભાવની, સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ, અનુભવાંશે પ્રકૃતિ, વેદન અંશે વિશ્વાસ આવ્યો છે. આને અમે બીજું સંકેત કહીએ છીએ. આટલી વાત છે. પ્રત્યક્ષમાં શું બાકી રહ્યું છે? પ્રત્યક્ષતા છે એ પુરુષાર્થને જોર દેવામાં એક બુસ્ટરનું કામ કરે છે. પુરુષાર્થનું જોર ઉત્પન્ન થાય અને એ જોર વધતું જાય, એનું બુસ્ટિંગ પોઈન્ટ હોય તો પ્રત્યક્ષતા. એટલે સમ્યક સમ્યક જીવ હોય કે જ્ઞાની જીવ હોય, એ સ્વરૂપને પ્રતીતિમાં પ્રત્યક્ષ કરીને સ્વસંવેદનને વધારે છે. એનું કારણ મૂળમાં પ્રત્યક્ષતા છે, સ્વરૂપની પ્રત્યક્ષતા છે. એ બહુ મોટી વાત છે. અને જ્યાં સુધી સ્વરૂપની પ્રત્યક્ષતા પ્રત્યક્ષ અંશે પ્રત્યક્ષ નથી થતી, ત્યાં સુધી જીવ અંધારામાં ઉભો છે. અને અંધારામાં ગમે એટલા કૂદકા મારે તો એને કમા છે.
ખરેખર તો સુખ સંબંધીનો જે અભિપ્રાય છે એ ભાવ ભાષણ થતા જ બદલાય છે. એની પહેલા જે થાય છે ફક્ત ત્યાં તિરાડ જ પડે છે. એની પહેલા જે થાય છે
એ તો ખાલી તિરાડ
જ પડે છે.
અવલોકન કરું છું તો ખરેખર કઈ સુખ આવતું નથી. એટલે
અહીંયા અભિપ્રાય બદલાયો છે એમ ના કહી
શકાય.
તિરાડ જ પડે
છે. એટલે જે આ અનંત ગુણમાં અનંત ગુણનું રૂપ છે, એનો પ્રથમ પરિચય ભાવ ભાષણના કારણે થાય. પહેલો પરિચય ક્યાં થાય? ભાવ ભાષણના કારણમાં થાય. જ્ઞાન સુખરૂપ છે, જ્ઞાન અનંત, આત્મા અનંત સુખરૂપ છે, એનો પત્તો લાગ્યો ત્યારે એ પોતાના ભૂતકાળને જો વિચારે છે, બહુ સ્પષ્ટ ખ્યાલમાં આવે કે અરે જ્યાં સુખ નહોતું ક્યાં સુખની ભ્રાંતિ છે એ સુખ લેવા માટે મેં શું શું નથી કર્યું, ઊંધા પાસે તપશ્ચર્યા પણ મેં કરી છે, કેમ કે એનાથી મને સુખ મળશે? અને જિંદગી હોડમાં મૂકીને જે જાનના જોખમે સંસારની પ્રવૃત્તિ કરી છે, કોઈ જગ્યાએ તો જાનનું પણ જોખમ મૂકી થઈ જાય છે, જેમ કુકલેટની મુસાફરી કરે છે, 50,000 ફૂટ થી નીચે પડે તો આખું આસમાન નો આવે, કેમ મારે કામ થવું પડે, ટાઈમ બગાડવો પડે, એ સુખના કારણે એને બધા જોખમ લીધા છે, ભૂખો રહ્યો છે, તરસો રહ્યો છે, તાળ તડકા વેઠા છે, ભૂખ તરસ વેઠી છે, અને જાનની બાજી લગાવી છે, શું કરવા? સુખ માટે કેટલા કાળ સુધી આ જીવે એમ કર્યું છે? હવે જે માણસ, જે જીવ આટલી બધી શક્તિ ખર્ચવા તૈયાર હતો અભિપ્રાય છે, એ હવે આનંદ સુખ ની પ્રત્યક્ષ ખાણ દેખાઈ જાય એ બધી શક્તિ ત્યાં આનંદ લગાવવા શું કરે? એના પુરુષાર્થ ને રોકી કેવી રીતે શકાય? જેમ દુઃખ પડે ત્યારે રડવું માણસ નથી રોકી શકતો, અને સુખ આવે ત્યારે પ્રસન્નતાને હસવાને નથી રોકી શકતો, હર્ષને રોકી નથી શકતો, શોકને રોકી શકતો નથી, તો આટલો આનંદ સુખ નો દરિયો ઉછાળા મારતો દેખાય, એને આખો દરિયો ડોલે, એવું સુખ છે, એના પુરુષાર્થ કોણ રોકી શકે? એ જગતમાં કોઈ દ્રવ્ય ને કોઈ ભાવ એવા નથી કે જીવના આ સુખને અનુભવ લેતા કોઈ રોકી શકે એવું પુરુષાર્થ, એવું કોઈ જગતમાં નથી, પછી કોઈની પહોંચ નથી અંદર, આત્મામાં અંદર તો કોઈની પહોંચ નથી, એટલે અંદર કોણ દખલ કરી શકે? અવાજ આવે અને બીજો અવાજ આવે તો નાના અવાજ ને મોટો અવાજ મારી જાય, એ અવાજ બહાર છે માટે એ મહાત્માને બહારમાં એ દખલ થઈ, તો અંદરમાં તો કોઈની પહોંચ નથી, જંગલમાં કોઈની દખલ નથી, સુખ અંદરમાં થયું છે, પરિણામ અંતર્મુખ થાય છે, ઓછી ગયો નથી એને બહિર્મુખ કરવા માટે, સ્વાયુ દે
લખો છો, પરિણામ ઉમટી પડે છે,
ઉમટી ઉછળીને જ જાય, સીધી જ વાત છે, માણસને પંદરથી નો ભૂખો હોય કે તરસો હોય તો એ હળવળો ન ખાઈ શકે, હળવળો પાણી ન પી શકે, એ ખાતું વખતે અક્રાંતિઓ થઈ ને ખાય, પરંતુ ભૂખ નો ભડકો એવો છે, એમ આ જીવનો સુખનો ભડકો કે નાનો નથી, એને બહુ મોટો છે, અને એમાં અમુક સુખનો ખાણ દેખાણી હોય તો ઉછળીને ન જાય તો શું કરે? ધીમે ધીમે જાય પછી તો બહુ તો સીધી વાત છે, એ તો બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. લોજિક પછી લીધી છે કે સત્તા છે તો સર્વગુણોની સિદ્ધિ છે, સૂક્ષ્મત્વ ગુણ છે તો બધા ગુણો સૂક્ષ્મ છે, સર્વગુણો જો વસ્તુત્વ ગુણ છે તો સર્વગુણ એ સામાન્ય વિશેષતા સહિત છે, સર્વગુણો સામાન્ય વિશેષતા સહિત છે તો ગુણ સામાન્ય અને પર્યાય એનું વિશેષ, જો દ્રવ્યત્વ છે તો દ્રવ્ય છે,
પર્યાય
આવશે, પરિણામ શક્તિ ને લઈને પણ પરિણામ થાય છે, દ્રવ્ય તો ગુણને લઈને પણ પરિણામ થાય છે, વસ્તુત્વને લઈને પણ પરિણામ થાય છે, તો કેટલા કેટલી શક્તિઓ છે પરિણામ થવાના, વાત ભળતી દેખાય પણ શક્તિ બધી જુદી જુદી છે,
તો પછી દ્રવ્ય તો ગુણ નો ફરક શું છે?
ચર્ચા થઈ ગયા સુપાની શક્તિમાં જ્ઞાન શક્તિ એક છે અને સર્વગુણ શક્તિ બીજી છે, સાકાર જ્ઞાન શક્તિ અને આત્મજ્ઞાન ભય લોકાલોક ને જાણનારી સર્વજ્ઞ શક્તિ આત્મજ્ઞાન ભય, ગુરુદેવ ચર્ચા કરી છે, ગુરુદેવ કે છે કે બે શક્તિ છે,
બે શક્તિ છે કે એક શક્તિ છે? તો કે નહીં, બે શક્તિ છે. આચાર્ય સુધી પડે જેમ તે પ્રશ્ન કે આપ્યો છે. શક્તિ છે ગુણરૂપે, પ્રમાણ ની પણ ખબર નથી કેમ કે છ કારકો પરિણામ ત્યારે એનું પરિણમન છ કારકો રૂપે પર્યાયમાં આવ્યું. તો એમને દ્રવ્ય પરિણમ તો ગુણોને પરિણમતા જ નથી જોયા. છ કારકની જે છ શક્તિ છે એને પરિણમતી નથી. પરિણમન સહિત જોવે ત્યારે જ પ્રમાણ થાય. કે સામાન્ય વિશેષતા યુક્ત જ્ઞાનને પ્રમાણ થયું નથી કે પ્રમાણનો પક્ષ ખોટો કરે છે. કારકો નો જેમ જ્ઞાન નો પર્યાય ઉપયોગ છે, જ્ઞાન જ્ઞાન શક્તિ નો આ પર્યાય આપણે શું કહીએ છીએ ઉપયોગ. જીવ હોય ઉપયોગ વગર નો હોય એટલે, પણ એના જે છ કારકો નું નિરંતર પરિણમ છે તો એ છ કારકો ની પર્યાય તો એક પર્યાય જીવ ની પર્યાયમાં છે. તો એક પર્યાયમાં કારકો નથી એ વાત ક્યાં આવી? પર્યાયના કારકો એ ધર્મરૂપ છે.
એના સ્વતંત્ર કેમ દેવાનું?
તો ગુણ સ્વતંત્ર છે.
જે ગુણ છે છ કારક ના છ ગુણો એનું પરિણામ થાય અને એનું પર્યાયમાં રૂપ છે એમ જ છે ને. તો પર્યાયના પોતાના સ્વતંત્ર સટકારક થી પર્યાય પરિણામે છે. એ પર્યાયની સ્વતંત્રતા કેવી રીતે
સ્વતંત્રતા એવી રીતે રહે કે ગુણ વિના જે પર્યાય છે તે ગુણ નથી, ગુણ છે તે પર્યાય નથી. જે ગુણત્વ છે તે પર્યાયત્વ નથી, કેમ કે ગુણત્વ અથરવ છે અને નિત્ય છે અને પર્યાયત્વ અથરવ અને અનિત્ય છે.
પણ એમાં સુખ ગુણ ને કઈ લેવા દેવાના
નહીં. નહીં કઈ કારક નો શક્તિ છે એનું રૂપ છે.
એને રૂપ સુદામ કીધું જયારે છે એ સ્વતંત્ર વસ્તુ.
પણ એનું રૂપ છે માટે રૂપ કીધું.
એના જેવું છે
માટે એનું રૂપ છે એમ કીધું. નહી તો કેવી રીતે સમજાવવું? નહી તો સમજાવવું કેવી રીતે?
હું તો શરીર નો જ કહેવાય ને. આપણી દ્રષ્ટાંત આપ્યું શરીર નું.
આ માણસ નો એવું રૂપ છે કે એનો એનો વર્ણ તાંબા જેવી કાયા છે એમ નથી કેતા આપણે. તો કે તાંબુ થોડું છે તાંબાના રંગને આ રંગને સિમિલારિટી છે માટે તાંબાનું રૂપ આપ્યું. એને કોઈ તાંબા જેવી કાયા છે, ક્યારે કંચન જેવી કાયા છે, સોના જેવું રૂપ છે એમ નથી કે સોનું સોનું છે. સમજાવવું કેવી રીતે? સિમિલારિટી છે માટે સમજાવવું. સોનું સોનું છે, કંચન વર્ણ છે, જુદો વર્ણ છે. બધા દ્રય પર્યાય છે અને પર્યાય પણ દ્રય ગુણ વિના છે, એનું એક આખું પ્રકરણ છે. કારણ કાર્યનું જે પ્રકરણ છે એ એવું પ્રકરણ ચિત્ત વિલાસ મળ્યું છે, બહુ સૂક્ષ્મ છે ને આ સિદ્ધાંત નો ગ્રંથ, તો એમને પ્રકરણ એવું લીધું છે. એક સમયના કારણ કાર્યમાં ત્રણ ભેદ, દ્રવ્યના કારણ કાર્ય દ્રવ્યમાં છે, ગુણના કારણ કાર્ય ગુણમાં છે, અને પર્યાયના કારણ કાર્ય પર્યાયમાં છે. જે પર્યાય વીર્ય કહેવાય છે, પર્યાયની તાકાત. હવે વીર્ય નામનો તો ગુણ છે આત્મા, આત્મામાં પુરુષાર્થ નામનો તો ગુણ છે, છતાં એ તો ધ્રુવ શક્તિરૂપ છે અને પર્યાય તો વ્યક્તરૂપ છે. તો શક્તિ વાદે છે એની વાત જુદી છે, વ્યક્તિની વાત જુદી છે. દેવાસની અગ્નિ કોઈને બાળે નહીં, પણ એક તણખો હોય તો આખા ગામને બાળે. એક પ્રગટ અગ્નિ છે એ તણખા રૂપે હોય તો આખા ગામને બાળે, અને ગોડાઉનની અંદર માચિસના બંડલના બંડલ ખડકા હોય, એની અંદર લાખો દેવાસળી હોય, કાંઈ વાંધો નહીં. બાજુમાં પેટ્રોલનું ગોડાઉન હોય તો વાંધો નથી, ગેસ તો ડબ્બા ભર્યા હોય તો બાજુમાં વાંધો નથી. તણખો હોય તો એને દૂર રાખવું પડે, પેટ્રોલની ટાંકી ઉપર એમ લખવું પડે, નેકેડ લાઈટ 100 યાર્ડ હવે દૂર રાખવા, શું 100 મીટર અને દૂર રાખવા પેટ્રોલને. એનાથી સરળ તે માચિસ નો આખો માચિસ ત્યાં મૂકી દે, કાંઈ વાંધો નથી. તણખો બાજુમાં રખાય, તણખો પકડી લઈએ, દૂરથી પકડી લઈએ, અગ્નિને સ્પર્શ આપવાની જરૂર નથી, દૂરથી પકડે. અગ્નિ છે તો દૂરથી પકડે ડાયને, અને શક્તિરૂપ અગ્નિ હોય તો એને એના ઘરમાં મૂકો તો વાંધો નથી, કાંઈ નો થાય. તો શક્તિ વ્યક્તિનો આ ડિફરન્સ તો સમજવો જોઈએ, કેટલું સ્વતંત્ર છે વ્યક્તિ, કેટલી સ્વતંત્ર છે, પર્યાય સ્વતંત્ર છે. હજારો દૃષ્ટાંતથી દેશે તો પર્યાયની સ્વતંત્રતા છે. સ્વરૂપમાં એવી શક્તિ નથી કે સંસાર પર્યાય થાય જીવની. ત્યારે આ પ્રશ્ન આવ્યો, પહેલો મોટો દ્રષ્ટાંત એવી આપ્યો હતો કે જીવની પર્યાયમાં અનંત કાળથી સંસાર છે એ પર્યાયની સ્વતંત્રતાને સાબિત કરી દે છે. જીવના જીવમાં કોઈ સ્વભાવ છે સંસાર રૂપે થવાનો, સુખ ગુણમાં દુઃખ થવાનો કોઈ ગુણ છે કે નહીં? પણ દુઃખ તો સુખની વિપરીત પર્યાય છે, વિકૃત પર્યાય છે, એનું નામ દુઃખ છે, ગુણ નથી. એવો તો કોઈ દુઃખ મટે જ નહીં, એની સ્વતંત્રતા છે. પર્યાય ગુણ અવિકૃત હોવા છતાં પર્યાય વિકૃત થાય છે એ શું બતાવે છે? એની સ્વતંત્રતા વગેરે બતાવે છે. જો ગુણ ને આધીન પર્યાય હોય તો કોઈ પર્યાય વિકાર હોય જ નહીં, કોઈ ગુણ ને પર્યાયમાં વિકાર જ ન થાય. કેમ કે ગુણ હોય તો જો એવો હોય તો કોઈ કોઈ શુદ્ધ ન થાય, અવિકારી ન થાય, માટે પર્યાય સ્વતંત્ર છે. આમાં તો બહુ લીધું છે, આમાં તો પર્યાય નું ક્ષેત્ર ભિન્ન, પર્યાય નું વીર્ય ભિન્ન, એમ ચાર બોલ લીધા છે. ગુરુદેવ વારંવાર એનો આધાર આપતા હતા, ખ્યાલ કરો કે આમ નથી બેસતું એટલે વારંવાર ચિરવિલાસ નો આધાર આપીને બોલતા હતા. પર્યાય નું કારણ પર્યાય જ છે, ગુણ વિના જ, અર્થાત ગુણ ની અપેક્ષા વગર જ. એટલે આના ઉપર ભાવનગર વધારે ત્યારે પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાન નો જે ઉપયોગ, એ જ્ઞાન ગુણ ને પર્યાય કહેવાય છે, એને અને જ્ઞાન ગુણ ને સંબંધ શું? તો પછી આપણે સંબંધ નથી તો આપ સ્પષ્ટ થયો છો એ રાખીને વાત છે કે પર્યાય સ્વતંત્ર છે, પણ જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણને ઓછો જાણ્યો કે નહીં, કે આત્મામાં જ્ઞાન શક્તિ છે ને એની પર્યાય ઉપયોગ રૂપે થાય છે. તો એ ઉપયોગને અને જ્ઞાન ગુણને શું સંબંધ? તો કે નિમિત્ત નૈમિત્તિક કૃતાકર્મ નથી થતું, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. શું? જ્ઞાનના ઉપયોગમાં જેમ નિયમની જણાઈ ગયું નિમિત્ત તરીકે, એમ જ્ઞાન ગુણ જણાઈ ગયો નિમિત્ત તરીકે. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કયો? કૃતાકર્મ સંબંધ ન થયો. ઉત્તરમાં તો સીધી ચર્ચા ચાલે છે. આ પ્રશ્ન જાહેરમાં પૂછ્યો તો આમ જો વધારેલા ત્યારે, કે જ્ઞાનના ઉપયોગ ને જ્ઞાન ગુણ સાથે શું સંબંધ? ગુણ વિના જ ગુણની અપેક્ષા વગર જ પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. જયારે પર્યાયની સત્તા છે, એ સત્તા છે, એ ક્ષેત્ર જે છે એ સત્તા ગુણની અવસ્થા છે. પ્રદેશત્વ છે એ સત્તા ગુણની અવસ્થા છે. હવે જો ગુણ વિના જ પર્યાયની સત્તા પર્યાયનું કારણ હોય તો ક્ષેત્ર જુદું થયું કે ન થયું? અને જો બંનેનું સર્વથા એક ક્ષેત્ર હોય તો, ગુણ અને પર્યાયનું સર્વથા એક ક્ષેત્ર હોય તો પર્યાયના વિનાશ કાળે ગુણનું ક્ષેત્ર વિનાશ થઈ જાય, ગુણના ક્ષેત્રમાં વિનાશ થઈ જાય. ટીવીનો પડદો છે બરાબર, એના ઉપર પિક્ચર આવે છે, તો બંનેનું ક્ષેત્ર એક થયું કે નહીં? સર્વથા એક નથી. જો સર્વથા એક હોય તો પિક્ચરમાં આગ લાગે ત્યારે પડદામાં આગ લાગી જાય. જે પિક્ચરમાં આગ લાગી હોય એનું જો ક્ષેત્ર સરખું હોય તો પિક્ચરમાં આગ લાગે તો પડદામાં આગ લાગે, નહીં પિક્ચર બદલાઈ જાય તો પડદો બદલાઈ જાય, પડદો એમને રહી જાય છે, પિક્ચર બદલાઈ જાય કરે. માટે એક ક્ષેત્ર હોવા છતાં પણ કથનચિત ક્ષેત્ર ફેંકતા છે. એમ અહીંયા કથનચિત સરળતા પહેલો જ બે પદાર્થ થઈ જાય. એક અપેક્ષાએ જે ગુણના પ્રદેશો છે તે પર્યાયના પ્રદેશો છે, પણ પર્યાય બદલાઈ જાય છે, ગુણ માટે ક્ષેત્ર ભિન્નતા પણ છે. તમે સાયન્સ એટલે ભૌતિક સાયન્સ તો કાંઈ નથી એની પાસે, એવું સરસ છે. 2000 ને કાકપુર વાંચન મારો વિચાર કરી છે આ ક્ષેત્ર ભિન્નતાનો પ્રદેશ થયેલો. સૂર્યગતિ ભગવાનની સ્થાપના કાકપુરમાં થઈ ત્યારે પેલા એક મોક્ષ તો બીજાને કાંડું પકડીને ઊભું રાખી દીધા હતા. શું ક્ષેત્રભિન્નતા કેવી રીતે થયો? અમારો તો એ બરાબર વાંચનમાં એજન્ડા ઉપર વિષય આવ્યો. પછી આગમ અધ્યાત્મની વિવિક્ષા જુદી જુદી આપે. હવે જેને પ્રશ્ન હોય કયો ખુલ્લો પછી ચેલેન્જ આપે. હવે આમાં પ્રશ્ન હોય કયો? આગમથી ક્ષેત્ર ભિન્નતા નથી, અધ્યાત્મથી ક્ષેત્ર ભિન્નતા કરી દીધો. જો સૂત્રકાળનું અવલંબન લેવું હોય તો અને પર્યાવરણનું અવલંબન છોડવું હોય તો દ્રવ્યની સત્તાનું અવલંબન લેતા પર્યાયની સત્તાનું અવલંબન ન રહે, માટે પર્યાયની સત્તા કઈ છે? આધ્યાત્મનો વિષય છે. આગમ થઈ તો કે એક દ્રવ્યની સત્તામાં દ્રવ્યગુણ પર્યાય ત્રણેયની એક જ સત્તા છે, સંહિત સત્તા છે. અસ્તિત્વ ઉત્પાદન દ્રવ્ય ઉત્તમ છે. પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે, પર્યાયનું સૂક્ષ્મત્વ પણ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પણ પર્યાયનું કારણ છે, અને પર્યાયનું પ્રદેશત્વ પણ પર્યાયનું કારણ છે. ચાર બોલ લીધા છે. પ્રદેશત્વ તો બોલ લીધો છે અમે અહીંથી બુદ્ધ કરતા તો વિચારો બોલ. એટલે પર્યાયની સત્તા જે વિભિન્ન સત્તા છે યાદ છે. પર્યાયની સત્તા લાલુભાઈ માને છે. પણ કેટલું નથી બેસતો એમ નથી, એક નથી બેસતું તો બધું નથી, એક ન બેસતો તો બધું કયા પરમાત્મા ને અધ્યાત્મ નથી વિશિષ્ટ એક વાત છે, પણ ક્યાં ધર્માત્મા ને અધ્યાત્મ પડતું ન હોય તો એમનું હૃદય છે, અધ્યાત્મ જ એમનું હૃદય છે, એમનું સર્વસ્વ છે. જેટલા ધર્માત્મા અનંતા છે બધાની એલર્જી ઉભી થાય, બીજું બધું શાસ્ત્ર ની એલર્જી ઉભી થાય, બધું કેનાર આચાર્યો છે, નાની ધર્માત્મા એમના વચન આરે વાંધો નથી, એમની હારે વાંધો નથી, પણ એમના વચન હારે વાંધો છે, એમની હારે વાંધો થઈ ગયો. બાળક પ્રિય છે, ઘરની અંદર બાળક છે એ પ્રિય છે, તો એની તોતડી વાણી પ્રિય કેમ લાગે છે? કેમ કે બાળક પ્રિય છે. માટે તમને શ્રીમદ રાજચંદ્ર ગમે પણ એમના વચનો ન ગમે તો શું દશા થાય? તમને શ્રીમદ રાજચંદ્ર જ ગમતા નથી એમ છે. આગમ ન કહેવાય, બાકી અમે એમને વંદન કરીએ છીએ, ખોટા તારા વંદન કરતા છે. એ વ્યક્તિ ગમે, નાની ગમે, તો નાનીના વચનોની પ્રીતિ ભક્તિ થયા વગર, જેને જ્ઞાનીની ભક્તિ છે એને જ્ઞાનીના વચનોની પ્રીતિ ભક્તિ હોય હોય ને હોય જ, એને જ્ઞાનીના વચનોની પ્રીતિ ભક્તિ નથી એને જ્ઞાનીની પ્રીતિ ભક્તિ છે જ. બાળકની હારે અને પિતરને ઘરમાં બાળક પિતરને પ્રીતિ છે, એની ધોતડી વાણી કેમ સારી લાગે છે? એક અક્ષર બોલતા છે તો તું રાજી રાજી થઈ ગયો, એકના બે અક્ષર બોલતા છે ત્યારે વધારે કેમ રાજી થયો? કેમ કે તને બાળક ચાલે એવું નથી. માની ગમે તો જ્ઞાની ગમે, જ્ઞાની ગમે તો માની ગમે, એને શુદ્ધ જ કનેક્શન.
ઘણી વાત ન સમજાય એવી આવતી, આ બધી વાતો તો ખૂબ સૂક્ષ્મ છે, સાધારણ રીતે તો સમજાય એવી છે. એ વખતે મનુષ્યનું શું હોવું જોઈએ? માનસિક
જિજ્ઞાસા ન સમજાય ત્યાં જિજ્ઞાસા રાખે. જિજ્ઞાસા એ એવી જ્ઞાનની પર્યાય છે, એ પણ જ્ઞાનની પર્યાય છે, અને શ્રદ્ધા પ્રધાન જ્ઞાનની, રુચિ પ્રધાન જ્ઞાનની પર્યાય છે, કે એ કે જેના ફળ સ્વરૂપે એને જ્ઞાન થાય. જો જિજ્ઞાસા વૃત્તિમાં રહે તો જેની જિજ્ઞાસા હોય એની પૂર્તિ થાય, પણ જિજ્ઞાસા મરી ગયો એટલે જ્ઞાન નું થાય. જિજ્ઞાસા મારે સીધી વાત છે, એનું જ્ઞાન વહેલું મોડું થશે, તરત નહીં થાય તો વહેલું મોડું થશે, પણ જિજ્ઞાસા ખલાસ નહીં, જિજ્ઞાસા ચાલુ નહીં, ચાલુ રહેવી જોઈએ. એવી જ રીતે દ્રવ્ય તો છે તો દ્રવ્ય છે, વ્યાપે છે. જો અગુરુ લઘુત્વ ગુણ છે તો સર્વે ગુણો નું પરિણામ અગુરુ લઘુ રૂપે છે, એક ભાવમાં લીધો, દ્રવ્યને વ્યાપકો એક ભાવમાં લીધો. દ્રવ્ય પર્યાય રૂપે દ્રવ્ય છે એમ કહ્યું કે દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે એમ કહો, એક જ વાત છે એમ
કહેવું.
દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે,
વ્યાપકું એ તો પ્રગટ પણ છે.
હા,
દ્રવ્ય પ્રગટ.
હા, પ્રજ્ઞાના પ્રગટ ક્ષેત્રે. પ્રગટ તો ક્યાંથી પત્તો લાગે? સરનામું ક્યાંથી મળે? ઓળખાણ ક્યાંથી થઈ? પ્રગટ પ્રયોગ પરથી તો ઓળખાણ છે દ્રવ્ય. માટે ત્યાં છે,
જ્યાં
સ્વભાવ છે ત્યાં પેલો છે. વૃક્ષત્વ ક્યાં નથી? ગોમાં વૃક્ષત્વ નથી, ફળમાં વૃક્ષત્વ નથી, ડાળીઓમાં વૃક્ષ પણ નથી, પાંદડામાં નથી, ફૂલ ફળમાં. વૃક્ષ જ બધે બધા અંગ ઉપાંગ રૂપે વૃક્ષ જ પાંગર્યું છે, એમ દ્રવ્ય જ ગુણ પર્યાય પાંગર્યું છે. બેસવાની કાપતી ભાષા છે, દ્રવ્ય જ ગુણ પર્યાય પાંગરેલું છે. જેમ વૃક્ષ એના ફળ ડાળી શાખા શાખા ફળ ફૂલ અને પાંદડા રૂપે પાંગરેલું છે, દ્રવ્ય જ ગુણ પર્યાય પાંગરેલું છે. અનંત ગુણોમાં દ્રવ્ય પાંગર્યું છે, અનંત પર્યાયોમાં પણ દ્રવ્ય પાંગરેલું છે. આ પ્રમાણ દ્રષ્ટિ છે, આ પ્રમાણ દ્રષ્ટિ છે. કઈ દ્રષ્ટિમાં? એનો વિષય એક અંગ છે, પ્રમાણમાં આખો પદાર્થ છે. પછી તમે ગુણને જુઓ તો એમાં પ્રમાણ પ્રધાનતા થશે, અંદર પર્યાય પ્રમાણ પ્રધાનતા થશે. સમયસારની પદ્ધતિ છે, પ્રમાણ પ્રધાન છે. પ્રવચન સારનું તો પ્રમાણ પ્રધાન છે, પણ સમયસારની પદ્ધતિ પણ પ્રમાણ
પ્રધાન છે.
દ્રષ્ટિ પણ એમનો એમ છે, એ દ્રષ્ટિના વિષયને પકડાવવાનો છે, પણ થ્રુ પ્રમાણ, પ્રમાણને થ્રુ એ વાત છે. વાયા પ્રમાણ છે, જે દર્શનના ચારિત્ર માં સ્થિત છે તેને સ્વસ્થાન. તો જીવ દર્શન જ્ઞાન ચારિત્ર માં સ્થિત છે કે દર્શન જ્ઞાન ચારિત્ર જીવ માં સ્થિત છે? કઈ શૈલી છે? પ્રમાણ ની શૈલી છે. સુપારી શક્તિ તો નિશ્ચય સ્વરૂપ છે જીવનું. એક એક શક્તિ નું પર્યાય પ્રમાણ પરિણામ કેવું થાય એ રીતે વ્યાખ્યા કરે છે. એક એક શક્તિ ની વ્યાખ્યા શું છે? કે વિષદ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ. તો સ્વસંવેદન તો પર્યાય, નિર્મળ જેનું સ્વસંવેદન હોય તે પ્રકાશ શક્તિ છે. તો પ્રકાશ શક્તિની વ્યાખ્યા જ પ્રમાણ પર્યાય પ્રદાન કરી છે. શક્તિ છે એ ધ્રુવ છે, સામાન્ય વિશેષને એક સાથે વ્યાખ્યા થઈ કે નહીં? પ્રમાણ પ્રધાન વ્યાખ્યા થઈ કે નહીં? દર્શાવે છે શક્તિને અને દર્શાવે છે પર્યાયથી, પ્રમાણ પ્રધાન વ્યાખ્યા થઈ ગઈ નહીં? તમે બીજી ગાથાથી માંડીને છેલ્લે સુધીની વાત કરીએ તો આમ છે. એવી શૈલી શું કરવા? સમયસારમાં લીધી. સામે અજ્ઞાની જીવ ઉભો છે, એને તો પર્યાયનો જ પરિચય છે, એને તો પર્યાય તે જ જીવ છે. તો નાના છોકરાને એની લાકડીને ઘોડો કહેતો હોય ત્યારે એને એમ કહી દઉં, તારા ઘોડાને આગોરા કાઢો આવે છે મને. તારે લાકડી આગળ રાખે કે તો એ ન કે તે આમ જે આગળ અરે આગળ લાકડી આગળ લઈ લે એમ કે ને તો એ સામું જોયા કરે, એ સમજે નહીં કાંઈ. ઘોડો આગો લઈ એમ કે તરત આગળ લઈ લે, કેમ કે એનો ઘોડો છે, એને લાકડી નથી, એનો તો ઘોડો છે, ઘોડો ઘોડો કરી ફરે છે. એમ જીવને પર્યાય છે, જીવ છે, પર્યાય દ્રષ્ટિ છે ને, એને ત્યાંથી જ સમજાવો. એ જ બધામાં બધું અનુકૂળ છે. એ બધું આચાર્ય દેવનો બહુ ઊંડી સમજણ છે એની પાછળ. શૈલી ઊભી કરવામાં એ તો બધી શૈલી જાણે છે, સમર્થ આચાર્ય છે. તે તો ઘણી શૈલીઓ જાણે છે. દાર્શનિક શૈલીથી એમણે અષ્ટપાવ લીધું, જ્ઞાન પ્રધાન શૈલીથી એમણે પ્રવચન સાર લીધું. તો પ્રમાણ પ્રધાન શ્રદ્ધાને સમજાવવાના વિશે સમજાવવા માટે એમણે સમય સાર લીધો, પણ પ્રમાણ પ્રધાન લેવું પડ્યું કેમ કે અમે મિથ્યા દ્રષ્ટિ લીધી છે. પર્યાયને જ ઓળખે
એટલે જીવ ચરિત્ર દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો, સ્થિત કર્મ ઉદ્વેગના પ્રદેશે પર સમય જીવ જાણવો. ચૂકી ગયો જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે. દર્શનજ્ઞાન ચારિત્ર ખરેખર તો આત્મામાં સ્થિત થયા છે ત્યારે એને સ્વસમય કહેવાય છે, પણ એમ ન કીધું આમ કીધું. આપણે પણ નથી કહેતા ત્યાંનો જીવ ક્યાં ફટકે છે, શું કે છે ત્યાંનો જીવ ક્યાં રહી ગયો, શું માણસ કામ બગાડે તો ભાઈ એનો જીવ બીજે છે, કામ એનું બગડે છે કેમ એનો જીવ બીજે છે. ખરેખર તો જીવ જીવમાં છે, સમજાવવું એ વધારે અનુકૂળ છે, તરત એ વાત સમજાય જાય, પકડાય જાય, એવી શૈલીથી કથન આવે છે. એવું સમયસર એવો તો સમયસરમાં તમને કથનો તમને સેંકડો મળે છે. હવે આ દ્રષ્ટિથી વિચારો તો તમને સેંકડો કથન પ્રમાણ ના મળે.
ભાષા અનાર્ય અવિનાશ
ના સમજાવી શકાય અનાર્યને, પોતે સ્પષ્ટીકરણ આપ્યું છે. સમજાવવું
પછી